दर्शनों की तरह पूजा उपाय श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेश्वरम् प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो प्रश्न 90 क्वेश्चन 90 पानु 52 कॉम्प्यूटर मा गो टू पेज नंबर 313। मूल प्रश्न 90 अध्यात्म शास्त्र मा व्यवहार ने अभूतार्थ असत्यार्थ कहो छे तेनो सो अर्थ समझवो अने एमा उत्तर रूपे पहलो भाग अपने गई वक्त कर्यो छे। हवे बीजो भाग प्रश्न 90 ना जवाब रूपे जे बीजो भाग छे ए आजे करिए के अहीं कोई कहे के पर्याय पण द्रव्यना ज भेद छे अवस्तु तो नथी तो तेने व्यवहार केम कही सकाय। कोई एम कहे के पर्याय जे छे ए पण द्रव्यना ज भेद छे पर्याय द्रव्यनी छे ए अपेक्षा एने द्रव्यना भेद तरीके कहेवामां आवे ए कोई वस्तु ज नथी छे ज नहीं पर्याय मूल अस्तित्वमां ज नथी एम तो छे नहीं अवस्तु तो नथी अवस्तु नथी एटले के कई छे ज नहीं एवी तो वात नथी आकाशना फूल जेवी तो कोई वात नथी एटले के कई छे ज नहीं बिलकुल एनु अस्तित्व ज नथी एवी तो वात छे ज नहीं ए छे पर्याय छे અને પર્યાય પાછી સમય સમય બદલાય છે એ પણ આપણે સ્વીકારીએ છીએ અને કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોઈ શકે જ નહીં એ પણ આપણે માનીએ છીએ તો પછી એને અહીંયા એમ કહે છે કે તો તેને વ્યવહાર કેમ કહી શકાય એટલે એનું અહીંયા સમાધાન આપ્યું છે। મૂળ પ્રશ્ન આપણો એ હતો અહીંયા કે અધ્યાત્મ શાસ્ત્રમાં વ્યવહારને અભૂતાર્થ અસત્યાર્થ કયો છે તેનો શો અર્થ સમજવો અને આમાં એમાં આપણે પહેલો ભાગ એ કર્યો કે કઈ રીતે એ અધ્યાત્મ શાસ્ત્રની અંદર એને વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે એને અભાવ કરીને નહીં પણ ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે। અભૂતાર્થ એટલે પહેલેથી નથી અસત્યાર્થ એટલે દ્રવ્યાર્થિક નયથી જો જોવા જઈએ તો જે ત્રિકાળી નથી એ અપેક્ષાએ એને અસત્યાર્થ કહ્યો છે એ ક્ષણિક છે એટલે અસત્યાર્થ કહ્યો છે। સત્ય જે કાયમ રહે તેને સત્ય એમ સ્વીકારવાની અપેક્ષાએ એને અસત્યાર્થ કહ્યો એટલે એ બધું તો આપણે સમજ્યા ગઈ વખતે। હવે અહીંયા એ જ વાતને થોડીક આગળ વધારીને બીજી રીતે પાછું સમાધાન કરાવે છે કે પર્યાયને તમે કાઢી નાખો એમ તો છે જ નહીં અવસ્તુ તો નથી તો પછી એને વ્યવહાર કેમ કહ્યો। પર્યાય પણ છે ને પર્યાય તો છે તો તેનું સમાધાન અહીંયા આપ્યું છે કે એ તો ખરું છે પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કઈ ઉપદેશે છે। અભેદ એટલે ભેદ વિનાનું જેમાં ભેદ ન પડી શકે ડિવિઝન ન પડી શકે એવું એને અભેદ કહેવાય। હવે દ્રવ્ય દ્રષ્ટિથી એટલે દ્રવ્યને મુખ્ય કરીને જોવામાં આવે તો દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો શું થાય છે કે અભેદ છે અભેદ જે છે એ જેમાં ભેદ નથી પડતા એને સત્યને નિશ્ચય કહેવામાં આવે છે। દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કહીને ઉપદેશ કરવામાં આવે એટલે જેમાં ભેદ નથી પડતા અને જે અખંડ છે જેમાં ખંડિતતા નથી, જે તૂટતું નથી, એના ભેદ નથી પડતા, ભાગ નથી પડતા, એવું એક અખંડ તત્વ છે એને જ દ્રવ્ય દ્રષ્ટિથી નિશ્ચય કહેવામાં આવે, એને જ સત્ય કહેવામાં આવે, સત્યાર્થ કહેવામાં આવે, ભૂતાર્થ કહેવામાં આવે છે. જ્યારે જેમાં ભેદ પડે છે એને એની અપેક્ષાએ એને અભૂતાર્થ કહેવામાં આવે છે. ભેદ સહિત છે એટલે વ્યવહાર થયો, કેમ કે જે અખંડ છે એ દ્રષ્ટિનો વિષય બને છે. દ્રષ્ટિનો વિષય એટલે જેને આત્મામાં જવું છે, આત્મા તરફ દ્રષ્ટિ કરવી છે, એને એક અખંડ વસ્તુ, એક આખી વસ્તુ, અખંડ એન્ટાયર એક જ ચીજ હોય તો એની ઉપર એ લક્ષ કરી શકે. પણ એના જો ભાગ પડેલા હોય તો પછી જુદા જુદા ભાગ ઉપર કંઈ દ્રષ્ટિ સ્થિર થઈ શકતી નથી. એટલે દ્રષ્ટિનો વિષય તો અખંડ તત્વ જ હોય. એટલે જ્યાં જ્યાં ભેદ કહેવામાં આવ્યા હોય ત્યાં એ દ્રષ્ટિનો વિષય નથી બનતો. ભલે પરમ સત્ય વાત હોય પણ જ્યારે એને ભેદ કરીને જો જોવામાં આવે, ભેદ કરીને તો એનો અભ્યાસ થઈ શકે છે. ભેદ કરીને એને માત્ર વિકલ્પમાં જાણી શકાય છે, પણ અંતરમાં જવા માટે એવા ભેદરૂપ દ્રષ્ટિથી અંતરમાં નહીં જવાય. એક અખંડ તત્વ ઉપર જ દ્રષ્ટિ કરવાથી અંતરમાં જવાશે. એટલે જે ભેદરૂપ છે એ કોઈ નકામું છે, ખરાબ છે, ખોટું છે એમ કહેવાનો અર્થ નથી, પણ ભેદરૂપ છે એ દ્રષ્ટિનો વિષય બની શકતું નથી. એક સમયે જુદા જુદા ભેદ તરફ એકી સાથે લક્ષ થઈ શકતું નથી, એના ઉપર એ પ્રકારે સ્થિરતા થઈ શકતી નથી. એટલે એ ભેદરૂપ વસ્તુને હંમેશા વ્યવહાર કહેવામાં આવે છે. અને પછી એને એ ભેદરૂપ સમજાવનારા જે કથન છે એ બધાને વ્યવહાર કરીને ગૌણ કરી અને એને દ્રષ્ટિનો વિષય નથી એમ કરીને એ રીતે જોવામાં આવે છે. એનું એટલું જ મહત્વ રહે છે. પણ જે કંઈ આપણે સમજીએ છીએ દ્રવ્ય શબ્દ દ્વારા સમજીએ છીએ તે પણ ભેદ કરીને, ભેદ પાડીને જ સમજીએ છીએ. આખું જૈન દર્શન આપણે સમજીએ છીએ તો કેવી રીતે સમજીએ છીએ? ભેદરૂપે તો સમજીએ છીએ, પણ એ ભેદરૂપે સમજીએ છીએ એ સમજવાથી એમ કરવાથી અંતરમાં જવાતું નથી, આત્મામાં જવાતું નથી. એ સમજવા માટે બરાબર છે, અને જે કંઈ સમજવા માટે છે એ બધો વ્યવહાર નહીં છે, એ બધો વ્યવહાર નહીં છે. હવે જુઓ આગળ વાત સમજીએ. શું સમાધાનમાં કહ્યું? એ તો ખરું છે. શું ખરું છે? કે ભાઈ પર્યાય કોઈ અવસ્તુ નથી, પર્યાય છે, પર્યાય છે, અને એ એક અપેક્ષાએ દ્રવ્યના ભેદ છે એમ પણ બરાબર છે. એટલે અહીંયા એ કહે છે કે એ તો ખરું છે, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદ વસ્તુ છે એને મુખ્ય કરીને વાત કરવી છે. અભેદ વસ્તુ શું છે? ભગવાન આત્મા છે, તે અભેદ છે, અખંડ છે, એક છે, ત્રણેય કાળ એક રૂપ રહેવા વાળું એ દ્રવ્ય છે, એ પરમ પારિણામિક ભાવ છે, એમાં એ કોઈ બદલાવ થતો નથી, એ શુદ્ધ નિશ્ચય નહીંથી એવું એનું સ્વરૂપ છે, અભેદ સ્વરૂપ છે. અભેદની વાત અહીંયા કરવી છે. આત્માને અભેદ કયો, એમાં ભેદ કોઈ પડતા નથી. ભેદ તો સમજાવવા માટે કરવામાં આવ્યા છે. આત્મા તો અભેદ જ છે, એના અનંત ગુણ કયા છે તો સમજાવવા માટે કયા છે. એ અનંત ગુણમાંથી એક પણ ગુણ જુદો પાડી શકાતો નથી, છૂટો પાડી શકાતો નથી. અનંત ગુણ છે તો અનંત ગુણ એકબીજા સાથે મળેલા છે, અને એમાંથી એક પણ ગુણને આગો પાછો કરી શકાતો નથી. એ એ રીતે જ પરિણમન થઈ રહ્યું છે. એટલે આખું સ્વરૂપ તો અભેદ છે, માત્ર સમજવા માટે આપણે ભેદ પાડીને સમજીએ છીએ. એટલે એવા અભેદ આત્મા એને દર્શાવવો છે. એટલે અહીંયા એમ કહ્યું કે દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશે છે. હવે આગળ કહે છે કે અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરી, ગૌણ કહીને તેને વ્યવહાર કહ્યો છે. અભેદ જે છે એને બરાબર સારી રીતે જાણવો હોય તો પછી એ ભેદરૂપ જે છે એ ભેદરૂપને તમારે ગૌણ કરવું પડે. મુખ્ય અભેદને કરવાનો અને જે ભેદરૂપ છે એ બધાને ગૌણ કરવાનું. મુખ્ય કરવું અને ગૌણ કરવું એટલે શું? એક વસ્તુને પૂરેપૂરું લક્ષમાં લો છો ત્યારે બીજી વસ્તુને તમે બીજી વસ્તુ જે છે એને તમે જાણો છો સમજો છો છતાં પણ એને તમે એના ઉપર એ વખતે ઇમ્પોર્ટન્સ નથી આપતા એટલે ગૌણ કરી. એક વસ્તુ ઉપર તમે જ્યારે લક્ષ આપો છો અને એને મુખ્ય કરીને કહો છો તે વખતે બીજી વસ્તુ ભલે છે હાજરમાં છતાં પણ એને તમે એ વખતે ઇમ્પોર્ટન્સ નથી આપતા એટલે એને ગૌણ કરીને કહી. એટલે એ ભેદરૂપે જે કંઈ સ્વરૂપ છે આત્માના સ્વરૂપને ભેદરૂપે છે નહીં પણ કહેવામાં આવે છે. આત્માનું સ્વરૂપ અખંડ છે અભેદ છે છતાં પણ એના વર્ણન કરવામાં આવે શાસ્ત્રમાં ત્યારે એને ભેદરૂપ વર્ણવવામાં આવે. જેમ કે દ્રવ્ય ગુણ અને પર્યાય અને પૂર્ય પર્યાયના ઉત્પાદ વ્યય અને એ વખતે ધ્રુવ કાયમ ટકીને રહે છે આવું જે કહેવામાં આવે છે એ બધું ભેદરૂપ વર્ણન થયું. એટલે ખરેખર ભગવાન એવો ભગવાન આત્મા એવો ભેદરૂપ તો છે નહીં પણ જ્યારે સમજવું છે ત્યારે એમ ભેદ કરીને કહેવામાં આવે છે. અને એ ભેદરૂપ દ્રષ્ટિથી જો જોવામાં આવશે તો આત્મામાં સ્થિરતા કેવી રીતે થશે? દ્રવ્ય ગુણ અને પર્યાય એમ ભેદ પાડીને જો આપણે આત્મા તરફ દ્રષ્ટિ કરીએ તો પછી આત્મામાં સ્થિરતા થશે નહીં, આત્માનો અનુભવ થશે નહીં. એટલે આપણે એક સાદો એક્ઝામ્પલ લઈએ, એક ઉદાહરણ લઈએ કે શરબત છે એને શરબત તરીકે પીવામાં આવશે, બધા જ ઇન્ગ્રીડિયન્ટ સાથે શરબતનો સ્વાદ લેવામાં આવશે તો એ શક્ય છે. પણ શરબત પીતી વખતે તમે એમાં ઇન્ગ્રેડિયન્ટનો વિચાર કરવામાં રહેશો કે આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ છે, આમાં લીંબુ છે, આ છે, તે છે, તો શરબત પીવાઈ જતા સુધી તમને કંઈ બધા ઇન્ગ્રેડિયન્ટનો ખ્યાલ નહીં આવે ને ઇન્ડિવિજ્યુઅલ એક એક ઇન્ગ્રેડિયન્ટ કંઈ સ્વાદમાં નહીં આવે અને એનો સ્વાદ તમે માણી નહીં શકો. ઇન્ગ્રેડિયન્ટના વિચારમાં ચડી જશો તો પછી એ સ્વાદ તમે નહીં માણી શકો. એટલે એક અખંડ બસ શરબત ને શરબતને હું માણું છું એવા ભાવથી શરબતને પીએ છીએ તો શરબતનો સ્વાદ આવે છે, શરબતને માણીએ છીએ, આપણે એન્જોય કરીએ છીએ શરબતને. એટલે આત્માને જ્યારે તમે અનુભવો છો ત્યારે અખંડ આત્મતત્વને અનુભવવાનું છે. અને ખરેખર શરબતમાં તો આપણે ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરીએ છીએ, અહીંયા આત્મામાં તો કોઈ ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરેલા નથી, એ તો એવું સ્વરૂપ જ છે. આપણે સમજવા માટે થઈ અને એને આપણે જુદું પાડીને સમજીએ છીએ કે ખરેખર કંઈ ગુણો બધા આવીને ભેગા થયા અને આત્માની રચના કરી છે એમ તો છે જ નહીં. આત્મા એક અખંડ દ્રવ્ય છે અને એની અંદર અનંત ગુણ છે તો છે, એમાં કંઈ ગુણો એક પછી એક કલેક્ટ કરી અને પછી આત્મા બનાવવામાં આવ્યો છે એવું નથી. એટલે મૂળ સ્વરૂપ જ અખંડ છે, જાણવા માટે ભેદ કરીએ છીએ. એટલે એ ભેદને પછી આપણે મહત્વ ઓછું કરી અને જે અભેદ અખંડ મૂળ સ્વરૂપ છે એના ઉપર દ્રષ્ટિ કરીએ તો આપણને એનો અનુભવ થાય. એવા સ્વરૂપનો અનુભવ કરવો છે, એમાં જવું છે, એમાં ઠરવું છે, એમાં આનંદ સુખ શાંતિ જે પડ્યા છે એની પ્રાપ્તિ કરવી છે. અને એવું કરતા સાથે ને સાથે બીજું શું થાય છે કે એવું કરવાથી નિજરા થાય છે, સંવર થાય છે અને જે કર્મરૂપ મલિનતા છે, કર્મો છે, એ બધા છૂટે છે, કર્મથી મુક્ત થવાય છે અને પુરુષાર્થ કરતા કરતા આગળ વધતા વધતા પૂર્ણ મુક્ત દશા, શુદ્ધ દશા, મોક્ષની દશા પ્રાપ્ત થાય છે. એટલે આ બધું જે થાય છે એ આત્મામાં જવાથી થાય છે, બીજી કોઈ રીતે થતું નથી. તો એવા આત્મામાં જ્યારે જવું છે તો એ આત્મામાં જવા માટેનો જે વિષય છે, જેના તરફ લક્ષ કરવું છે, એ લક્ષ કરવા માટેનો વિષય, એ દ્રષ્ટિનો વિષય કહેવાય. જેના તરફ દ્રષ્ટિ કરવી છે, લક્ષી કરવી કહો કે લક્ષ કરવું કહો, કે શાસ્ત્રીય ભાષામાં આપણે એમ કહીએ કે જ્ઞાન દર્શનના ઉપયોગને જ્યાં સ્થિર કરવા છે, એ બધાનો અર્થ એક જ થાય છે. આત્મામાં જ્ઞાન દર્શનના ઉપયોગને સ્થિર કરવા એમ કહીએ કે આત્મા તરફ લક્ષ કરવું કે આત્મા તરફ દ્રષ્ટિ કરવી, એ બધાનો અર્થ એક જ છે. સ્વરૂપમાં જવું કહો કે આત્મામાં જવું કહો, એનો પણ એક જ અર્થ થાય છે. ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી એમ કહેવામાં આવે કેટલીક વખત, તો એનો પણ અર્થ એ જ થાય છે. એમ કહીને દર્શાવવું એ છે, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી એમ કેમ કહેવામાં આવે, કે એમ કહીને દર્શાવવું એ છે કે આત્માને દ્રવ્ય ગુણ અને પર્યાયની વાત કરી હોય ત્યારે તમારા મનમાં જે પર્યાય તરફ કે દ્રવ્ય ગુણ એમ જુદું જુદું કંઈક દ્રષ્ટિ રહેતી હોય તો ભેદરૂપ દ્રષ્ટિ કહેવાય. એવી ભેદરૂપ દ્રષ્ટિને દૂર કરવી છે એટલા માટે એમ કહેવાય કે ધ્રુવ તરફ દ્રષ્ટિને ઢાળીને, એવા શબ્દો વાપરવામાં આવે, ધ્રુવ તરફ ઢળીને, એટલે જે બદલાતું નથી અખંડ તત્વ જે રહ્યું છે એ ધ્રુવ છે. તો શું છે ખરેખર જોવા જઈએ છીએ તો ધ્રુવ છે શું? ધ્રુવ એ છે તો આત્મા, અનંત ગુણોનો પિંડ એ જ ધ્રુવ છે, કે જુદું તો છે નહીં. પણ ત્યાં દર્શાવવું એ છે કે તું પર્યાય તરફ દ્રષ્ટિ નહીં કરીશ, કેમ કે પર્યાય બદલાયા કરે છે. એમ જયારે વાત કરવી હોય ત્યારે એમ કહેવામાં આવે કે તું ધ્રુવ તરફ દ્રષ્ટિ કરીને, એમ કહેવામાં આવે. એટલે મૂળ વસ્તુ તો એ જ છે, આત્મા તરફ દ્રષ્ટિ કરવી કે ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી, બધું એ એક જ છે. એટલે ગૂંચવાળા અને ગોટાળા કરશો નહીં પ્રભુ, ને છતાં પણ જો પ્રશ્ન થાય તો જરૂરથી પૂછો. છેવટે આપણે આ બધો પુરુષાર્થ કરીએ છીએ શાને માટે કરીએ છીએ? કોઈને ભણાવવા જવું છે આપણે? કોઈને શીખવાડવા કે સમજાવવા જવું છે? આપણે ટીચર થવું છે કે આપણે આત્મામાં જવું છે? આપણે આત્મામાં જવા માટે કરીએ છીએ. આ અનંતકાળમાં આ અભ્યાસ આપણે પહેલા પણ પૂર્વે પણ કરી ચૂક્યા છીએ, પણ એ બરાબર જે રીતે થવો જોઈએ એ રીતે નથી થયો. એટલે કે આત્માના લક્ષ્ય નથી કર્યો, આત્મામાં જવાના લક્ષ્ય જ્યારે નથી કર્યો એ વખતે આપણને એનું ઇમ્પોર્ટન્સ નહોતું સમજાયું. એટલે હવે બરાબર સમજીએ કે આ બધું કરીને આપણે આત્મામાં જવું છે. આપણે કંઈ પંડિત નથી થવું, પંડિત થઈને સ્વાધ્યાય કરાવવા નથી, આપણે આત્મામાં જવું છે. આપણે આત્મામાં જવા માટે થઈને આ પુરુષાર્થ કરી રહ્યા છીએ, અને એ જ ધ્યેય હોય, બીજું કંઈ હોય નહીં. એટલે જે વાતને સમજીએ એ બરાબર છે. યાદ ઓછું રહેશે તો ચાલશે, એના ભેદ પેટા વિભાગો નહીં યાદ રહે તો પણ ચાલશે, પણ સમજણ બરાબર હોવી જોઈએ કે આપણે આત્મામાં જવું છે. એક અખંડ વસ્તુ ઉપર નજર કરીએ તો એના ઉપર સ્થિર રહી શકાય, અને જો એ વસ્તુમાં જુદા 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 ભેદ પાડવામાં હોય, જુદા જુદા ડિફરન્ટ પાર્ટસ હોય, અને પછી પાર્ટસ ઉપર જો આપણે દ્રષ્ટિ કરવા જઈએ તો એક પાર્ટથી બીજા પાર્ટ ઉપર આપણી દ્રષ્ટિ ફર્યા કરે તો સ્થિર થાય નહીં. એવી રીતે ભેદ જુદા જુદા પાડવામાં આવ્યા હોય અને ભેદમાં દ્રષ્ટિ ફેરવ્યા કરીએ આપણે તો આપણી દ્રષ્ટિ સ્થિર થતી નથી. એટલે એવા અખંડ આત્મ સ્વરૂપમાં જવું છે. અને સાચા અર્થમાં તો એમ છે કે આપણે ભેદ તો આપણે ઉભા કર્યા છે સમજવા માટે, આત્મામાં તો કોઈ ભેદ છે જ નહીં. કે આત્મામાં ભેદ છે? બધા પાર્ટસ ભેગા કરીને આત્મા થોડો બન્યો છે. એટલે આત્મામાં તો ભેદ છે જ નહીં, એ તો અખંડ જ છે. પણ આપણે એને સમજવો છે, એટલે આપણે એ બધું કહ્યું કે ભાઈ એને દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, બધું આપણે ભેદ પાડ્યા છે. તો પછી ભેદ તરફ પછી શું હોય? એ તો સમજવા માટે થઈને કહ્યું. એટલે ભેદનું ઇમ્પોર્ટન્ટ કેટલું? સમજવા પૂરતું. ભેદનું ઇમ્પોર્ટન્ટ કેટલું? એને સમજવા જેટલું, એથી વધારે કંઈ નહીં. મૂળ વસ્તુને પકડીએ છીએ ને આપણે તો, બરાબર છે? કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરતા હોય તો એના ગુણોને એ બધું આપણે સમજીએ, એ બધું કેટલું છેવટે તો એને વધારે સારી રીતે સમજવા પૂરતું. પણ પછી તો મૂળ વસ્તુને જ આપણે લઈએ છીએ ને, કે મૂળ વસ્તુનો જ વિચાર કરીએ ને. કે એટલે અહીંયા આપણે એ વાત છે કે કહે છે કે અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે, સારી રીતે જાણી શકાય છે. તેથી ભેદને ગૌણ કહીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી. ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. જો બંને વાત બરાબર બેસાડીએ આપણે, કે ભેદ દ્રષ્ટિમાં એટલે કે જ્યારે એ ભેદ તરફ દ્રષ્ટિ જાય છે ત્યારે શું છે? વિકલ્પ થાય, ત્યારે વિકલ્પ થાય. એક હોય તો વિકલ્પ ન થાય, અથવા તો એ એકનો જ વિકલ્પ રહે, અને એકનો વિકલ્પ છે તો એ વિકલ્પ છૂટીને ત્યાં ત્યાં દ્રષ્ટિ રહી શકે. પણ એક કરતા વધારે છે એટલે ભેદ પાડ્યા છે તો પછી એના વિકલ્પ રહેવાના જ છે, એટલે એ નિર્વિકલ્પ દશા રહે નહીં. ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થાય નહીં, અને નિર્વિકલ્પ દશા ન થાય તો વિકલ્પો જ્યારે છે ત્યારે જ્યાં સુધી એ રાગી છે એટલે કે એ વિતરાગ થયો નથી, સાધક છે એ વિતરાગ થયો નથી, એને હજી રાગ તો પડ્યા જ છે, એટલે એ રાગી દ્રષ્ટિની અંદર તો વિકલ્પ રહેવાના જ છે. એટલે માટે થઈને અહીંયા કહે છે કે જ્યાં સુધી રાગ આદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવામાં આવ્યો છે, એક અનુભવ કરાવવામાં આવ્યો છે, અનુભવ કરવો એમ કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી પૂરેપૂરા રાગ જાય નહીં ત્યાં સુધી, એટલે કે સાધક અવસ્થામાં તો એને અભેદરૂપ દ્રષ્ટિ કરવી પડશે. એટલે ભેદને એને એક બાજુ પર મૂકી અને એક અખંડ આત્મતત્વ છે એના ઉપર જ દ્રષ્ટિ કરવાની, એનો જ વિચાર કરવાનો, બીજા કોઈનો વિચાર નહીં કરવાનો. આત્મા અખંડ જ છે, એમાં ભેદ છે જ નહીં. એ ભેદ આપણે પાડીને એને સમજીએ છીએ, ખરેખર એમાં ભેદ છે જ નહીં. એટલે એ રીતે એ દ્રષ્ટિ રાખીને જ એનો અનુભવ કરી શકાશે. એટલે એ અનુભવ કરવા માટે દ્રષ્ટિનો વિષય શું છે એ જણાવવા માટે થઈ, અને તમારે પેલા ભેદને થોડા સમય માટે ભૂલી જવા પડે. ભૂલી જવા પડે એટલે એ વખતે જ્યારે તમે આત્મા તરફ દ્રષ્ટિ કરી રહ્યા છો ત્યારે પેલા ભેદને યાદ નહીં કરવાના. જો ભેદને યાદ કરશો અને ભેદને વચમાં લાવ્યા કરશો તો તમારા વિચારો વિકલ્પો ત્યાં ને ત્યાં જ અટકી જશે. આત્માને દ્રવ્ય ગુણને પર્યાય, દ્રવ્ય ગુણને પર્યાય કર્યા કરશો તો આત્મામાં ક્યાંથી જવાશે? એ તો વિકલ્પમાં રહ્યા. આપણે વિકલ્પમાં રમવું નથી, આપણે વિકલ્પમાં નથી રમવું, આપણે આત્મામાં જવું છે. અને આત્મામાં જઈએ છીએ ત્યારે પહેલા શરૂઆતની અંદર દશા વિકલ્પ સહિત છે, અને પછી ધીરે ધીરે વિકલ્પો છૂટી જાય છે અને આત્મામાં એ ભાવરૂપે જવાય છે. આ એની પ્રોસેસ છે, પ્રક્રિયા છે. બેનશ્રીબેનના વચનામૃતમાં એ વાત આવે છે, ઉદાહરણથી બહુ સુંદર સમજાવ્યું છે. એક વચનામૃત છે, એમાં કહ્યું છે કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય. ગુફા કેવ છે, કેવ ત્યાં સુધી આપણે જ્યારે જઈએ છીએ તો આપણે આપણા વેહિકલમાં જઈએ, પણ પછી અંદર જવામાં તો વાહનોને એટલે વેહિકલને તમારે ત્યાં બહાર મૂકીને જ જવું પડે. પછી તમે તમારી કારને અંદર લઈ જઈ શકતા નથી. એટલે એવી રીતે આત્મામાં જઈએ છીએ ત્યારે પહેલા વિકલ્પ સહિત આત્મા સુધી પહોંચાય, પણ અંદરમાં જઈએ ત્યારે વિકલ્પ જે છે તે બહાર રહી જાય છે અને આપણે અંદર ચાલ્યા જઈએ છીએ. એટલે ભાવ એ છે એ આત્મામાં લઈ જાય છે. તમારા જે ભાવ છે એ આત્માના જ ભાવ છે, એ જ તમને એમાં અંદરમાં લઈ જાય છે. એટલે તમે તમારા આત્માના ભાવ રૂપે પરિણમો છો. પછી વિચાર વિકલ્પ રહેતા નથી. વિકલ્પ અને વિચાર છે તે મનના છે, અને મન સાથે આત્મામાં જવાતું નથી. એટલા માટે અહીંયા વાત એ કરી કે જવું છે અંદરમાં તો પછી એ વિકલ્પોને તારે છોડવા પડશે, અને નિર્વિકલ્પ દશામાં જ તું અંદરમાં જઈ શકીશ. અને જો તારે નિર્વિકલ્પ દશા કરવી છે તો તું પછી ભેદનો વિચાર કર્યા કરીશ તો વિકલ્પ આવશે. ભેદનો વિચાર કરીશ તો તને વિકલ્પ થશે. એટલે પ્રભુ તું વિકલ્પને છોડી દે, અને ભગવાનનું એક અખંડ સ્વરૂપ, આત્માનું એક અખંડ સ્વરૂપ છે, એ ત્રણેય કાળ એવું ને એવું અખંડ જ છે. એમાં ક્યારેય તૂટ્યું નથી, કોઈ ભાંગફોડ થઈ નથી, ભેદ પડ્યા જ નથી. એટલે તું એ ભેદને ભૂલી જા અને તું અંતરમાં ચાલ્યો જા. એટલા માટે એ ભેદ જે છે એને અહીંયા શું કર્યું, એને ગૌણ કરીને એ અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો. વિતરાગ થયા બાદ ભેદ અભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, ત્યાં નયનું આલંબન જ રહેતું નથી. જો આ એક વાત છે, સમજણ પડે તો ઠીક છે, ન પડે તો કંઈ નહીં. બહુ સહેલી વાત છે, જરાક વિચાર કરશો તો બરાબર બેસી જશે. કે આ તો જ્યાં સુધી એ સરાગી હતો, એટલે કે જ્યાં સુધી એને પૂર્ણપણે રાગ ગયો ન હતો અને એ સાધક દશામાં હતો ત્યાં સુધી, સાધક દશામાં હોય ત્યાં સુધી એને એમ કરવું પડે. અને સાધક દશા ક્યાં સુધી કહેવાય, કે જ્યાં સુધી એ પૂર્ણપણે વિતરાગ થતો નથી ત્યાં સુધી. એટલે કેવળ જ્ઞાન પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ ખરેખર તો સાધક દશામાં જ કહેવાય. પણ સાતમા ગુણ સ્થાન પછીથી એની દશા કેવી છે, તો કે ધ્યાનમાં જ છે, એ આત્મામાં જ છે. એટલે ખરેખર જોઈએ તો સાતમા ગુણ સ્થાનથી ઉપરની બધી દશા એવી છે કે ત્યાં વિકલ્પ હોતા નથી. સાતમા ગુણ સ્થાન પછીથી બધી દશા એ ધ્યાનની જ દશા છે. સાતમામાંથી આઠમું, નવમું, દસમું, દસમેથી પછી અગિયારમે અથવા બારમે, બારમે જાય ને આગળ જાય તો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો એ બધી દશા તો ધ્યાનની દશા છે, એટલે એમાં તો વિકલ્પ છે જ નહીં. એટલે પછી બાકી કોની વાત રહી, તો કે જે નીચલી દશા જે છે એમાં એને વિકલ્પ રહ્યા કરતા હોય છે. એટલે એ જ્યાં સુધી એવો રાગ સહિત છે, નીચલી દશા થઈ, સાતમાની નીચેની વાત હોય, ત્યાં તો એને શુભ રાગ હોય જ છે, એટલે એને રાગી કહ્યો, એને રાગી કહ્યો. એટલે શુભ રાગ સહિત જ છે ત્યારે એવી દશા જ્યારે હોય, એવો સાધક થયો હોય, એને પછી વિકલ્પ આવે, શુભ વિકલ્પ આવ્યા વગર રહે નહીં. એટલા માટે થઈને એને કહ્યું કે તારે કોઈપણ પ્રકારના વિકલ્પ વિના જો તારે આત્મામાં જવું હોય તો, કેમ કે હજી તો તું શુભ રાગી છો, તો તારે એ ભેદને છોડવા પડશે. એટલે ભેદ તરફ દ્રષ્ટિ નહીં કરતા અભેદનું લક્ષ્ય કરવાનું થશે. પણ એક વખત વિતરાગ થાય, વિતરાગી દશા પ્રગટ થાય, ત્યાર પછીથી એને કેવળ જ્ઞાન થાય છે, પછી ભેદ કે અભેદ એ બધું એને માટે તો શું થઈ જાય છે, કોઈ ભેદ પણ નથી ને અભેદ પણ રહેતા નથી, એને માટે કંઈ રહેતું નથી, એ તો વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. એટલે જગતના બધા જ પદાર્થો એને જ્ઞેય તરીકે એના જ્ઞાનમાં જણાય છે, એને એની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપમાં જ છે, પોતાના સ્વરૂપનો જ એ જ્ઞાતા થઈ અને પોતે પોતાને જ અનુભવે છે. એટલે ત્યાં કોઈ નય રહેતા નથી, ત્યાં પછી કોઈ નય રહેતા નથી કે નિશ્ચય નહીંથી આમ ને વ્યવહાર નહીંથી આમ, કોઈ નય રહેતા નથી, તો આત્મામાં પછી તો સ્થિર થઈ જાય છે. એટલે ત્યાં પછી ભેદ કે અભેદ એ બંનેનો એક જ્ઞાતા થઈ જાય છે. ખરેખર જોઈએ તો એ કોઈને જાણતો નથી, પોતાના સ્વરૂપને જ જાણે છે. શક્તિ અપેક્ષા એ કહેવાય કે ભેદ બધા જે છે તે પણ એક જ સમયમાં એક સાથે જ બધા જણાઈ જાય છે. એક જ કેવળી ભગવાનને શું છે કે આત્મપ્રદેશોથી જેટલા જ્ઞેય છે જે જણાઈ શકે તે બધાને જ્ઞેય કહેવાય. જ્ઞાનમાં જે વસ્તુ જણાઈ શકે એ બધું જ્ઞેય કહેવાય. તો એ બધા જ જ્ઞેયો એક જ સમયમાં એક જ સાથે ત્રણેય કાળની વસ્તુઓ, ત્રણેય કાળની પર્યાયો બધું એક જ સમયમાં એક સાથે એમને સીધે સીધું ઇન્દ્રિય વિના, ઇન્દ્રિયની મદદ વિના જણાય છે. એટલે પછી ભેદ અભેદ જે કંઈ છે બધું એક સમયમાં યુગપદ એક સાથે જ જો જણાતું હોય તો પછી એમાં કોઈ નય પછી રહેતા નથી. નયની વાત ક્યારે આવે છે કે કોઈ એક અપેક્ષાથી જાણવામાં આવે એક સમયે, પછી બીજી વખતે બીજી અપેક્ષાથી જાણવામાં આવે ત્યારે પછી આપણે નયની બીજી વાત થાય. અહીંયા તો પછી એ રહેતું જ નથી, કેમકે નયનું આલંબન હવે રહ્યું જ નથી, નયથી જાણવું એમને થતું જ નથી. બધું જ એક સાથે એક જ સમયમાં યુગપદ જાણે છે. એટલે પછી એવા વિતરાગી કેવળી ભગવાનને ભેદ અભેદ રૂપ વસ્તુ એ બધું જ એ એમને માટે જ્ઞેય થઈ જાય છે અને એ યુગપદ એક સાથે જ બધું જણાય છે. એટલે ત્યાં પછી ભેદ અભેદનું મહત્વ કંઈ છે જ નહીં. પણ જ્યાં સુધી હજી એ સાધક અવસ્થામાં છે ત્યાં સુધી એ વિકલ્પમાં ચાલ્યો જાય નહીં, એટલા માટે એને અખંડ એક આત્મતત્વ છે એનો જ આશ્રય કરવો, એને દ્રષ્ટિમાં લેવું, એ જ એનું ધ્યેય છે, એ જ એનો ગોલ છે, એને જ દ્રષ્ટિમાં રાખી અને પોતે સ્વરૂપમાં જવાનું છે, એવો પુરુષાર્થ ઉપાડવાનો છે. અહીંયા આ સમયસરની ગાથા 7 ભાવાર્થમાંથી આ લેવામાં આવ્યું હતું. હવે ત્રીજું, પહેલા શ્રી સમયસાર ગાથા 11 વ્યવહારને અસત્યાર્થ કયો હતો, ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથનચિત અસત્યાર્થ જાણવો, કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું સ્વપર્યાયોમાંથી અભેદરૂપ તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિતિક ભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો તે સર્વગૌણ થઈ જાય છે. જો ફરીથી સમજાવે છે અહીંયા સમયસારની ગાથા 11 શું હતું કે બધો જ વ્યવહાર છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અને નિશ્ચય જે છે તે સત્યાર્થ છે, નિશ્ચય છે તે સત્યાર્થ છે, અને એવા નિશ્ચયને જ ગ્રહણ કરવો એ વાત કહેવામાં આવી છે. 11 ગાથા એ જૈન દર્શનનો પ્રાણ છે, એના વિશે તો ઘણો બધો વિસ્તાર થાય. અત્યારે આપણે 11 ગાથા નથી લેવી, કેમ કે એ તો આખા દિવસનું કામ છે, એમાં તો ખૂબ મોટો વિસ્તાર થાય એવું છે, અને સમજવા બેસીએ તો કોઈ પાર ના આવે એટલી વાત એની અંદર તો છે. એમાંની આપણે એક અપેક્ષા તો એ પણ સમજ્યા છીએ એના ઉદાહરણમાં જે આપેલી છે, કે એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કઈ રીતે જૈન દર્શનનો પ્રાણ છે. આપણે અહીંયા વાત એ લેવી છે કે એમાં એ વાત કહેવામાં આવી હતી કે વ્યવહારને અસત્યાર્થ અભૂતાર્થ કહ્યો હતો, વ્યવહારને અસત્યાર્થને અભૂતાર્થ 11 ગાથામાં કહેવામાં આવ્યો. તો કહે છે કે ત્યાં એમ ન સમજવું કે સર્વથા અસત્યાર્થ છે, હંમેશા કાયમ માટે એ અસત્યાર્થ છે એમ નહીં સમજતા, એને ગૌણ કરીને એ તો ખરેખર કહેવામાં આવ્યું છે. એટલે કથનચિત અસત્યાર્થ જાણવો, એટલે કે ક્યારેક એ અસત્યાર્થ છે, ક્યારેક ક્યારેક એટલે કોઈક અપેક્ષાથી એ અસત્યાર્થ છે, એ અસત્ય છે એ કોઈક અપેક્ષાથી ક્યારેક અસત્ય છે એમ સમજવું, એને એમ કાયમ માટે સર્વથા અસત્યાર્થ છે એમ નહીં. બે શબ્દ આવે શાસ્ત્રમાં વારંવાર, એક સર્વથા, બીજું કથનચિત. સર્વથા એટલે જે કાયમ માટે હોય એને સર્વથા કહેવાય, અને કોઈક કોઈક અપેક્ષાથી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે કથનચિત કહેવાય. મહેશભાઈ કાકા છે એમ કહેવામાં આવે ત્યારે એ સર્વથા થયું કે કથનચિત થયું,
મહેશભાઈ કાકા છે એમ કહીએ ત્યારે એ સર્વથાન જ થતું કથનચિત થાય છે, કેમ કે એના એમના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે, બાકી તો એમની પત્નીની અપેક્ષાએ તો એ પતિ છે, એમના પુત્રની અપેક્ષાએ તો પિતા છે, એટલે એ કથનચિત થયું કહેવાય, સર્વથાના થયું કહેવાય. પણ મહેશભાઈ છે બરાબર છે, એ આત્મા છે એમ કહીએ તો એ સર્વથા થયું કે કથનચિત થયું? એ સર્વથા, એ આત્મા જ છે એ મહેશભાઈ છે. એ અત્યારે ભલે ગમે તે પર્યાયમાં હોય, પછી પણ ગમે તે પર્યાયમાં જાય, પણ તો એ તો આત્મા છે, એટલે છે આત્મા જ છે, એમાં કોઈ કથનચિત નથી, એ સર્વથા છે. એટલે અહીંયા જે વાત છે, કે છે કે એ અસત્યાર્થ કયો વ્યવહારને, તો એ અસત્યાર્થ તે સર્વથા નહીં સમજતા, એ કથનચિત અસત્યાર્થ તમારે સમજવો. તો કેમ એમ? તો એનું કારણ અહીંયા સમજાવે છે. કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, એક દ્રવ્યને જુદું સર્વ પર્યાયોમાંથી અભેદરૂપ તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરીને કહેવામાં આવે, એક દ્રવ્ય છે એને એના બધી જ પર્યાયો, એક દ્રવ્યને જુદું આખું એની બધી પોતાની જ પર્યાયો છે, સ્વ પર્યાયોમાંથી અભેદરૂપ તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરીને કહેવામાં આવે, ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિત્તિક ભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે. શું સમજાવે છે? બહુ સરસ વાત સમજાવી છે અહીંયા, કે આ આવું જે કથનચિત કેમ કહેવામાં આવ્યું, અહીંયા વ્યવહારને કથનચિત કેમ કહેવામાં આવ્યું છે, કે એ વ્યવહારને કથનચિત અસત્યાર્થ જાણવો, સર્વથા નહીં જાણવો, એટલે ક્યારેક એને અસત્યાર્થ જાણવો એમ કેમ કહેવામાં આવ્યું? તો કારણ કે એક દ્રવ્યને જુદું સર્વ પર્યાયોમાંથી અભેદરૂપ, સર્વ પર્યાયોમાંથી અભેદરૂપ એટલે પર્યાયો એમાં આવી ગઈ, ભેદ વિનાનું, એમાં ભેદ ન પાડી શકાય તેવું તેના અસાધારણ ગુણ માત્રને, એમાંથી જે અસાધારણ ગુણ છે, સાધારણ નહીં, કોમન નહીં, પણ એ ખાસ એક ગુણ જે છે એને મુખ્ય કરીને કહેવામાં આવે, એટલે આત્માને જ્ઞાન કહેવામાં આવે, તો એ વખતે પણ એ આત્માને બીજા ગુણો છે અને બીજી બધી પર્યાયો છે એ સહિત એ આખું જ દ્રવ્ય છે, પણ આત્માને દાખલા તરીકે જ્ઞાન કહેવામાં આવે, તો એક ગુણને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે એ પરસ્પર દ્રવ્યનો, પરસ્પર કોની સાથે, દ્રવ્યનો નિમિત્ત નૈમિતિક ભાવ, દ્રવ્યનો નિમિત્ત નૈમિતિક ભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે. એટલે પછી એ જે નિમિત્ત નૈમિતિક ભાવ એટલે પર્યાયો જે થાય છે એ બધું એ ગૌણ થઈ જાય છે, એમાં એવો ભાવ આવે છે. જ્યારે એક ગુણને મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિતિક ભાવ, ગુણો બધા એકબીજા સાથે રહેલા છે અને ગુણોની પર્યાય છે, એ બધું જે છે એ બધું ગૌણ થઈ જાય છે, અને એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, એટલે જણાતા નથી કે એમાં આ બીજા ગુણો છે, અનંત ગુણ છે અને અનંતી પર્યાયો છે અને એ પર્યાયો થઈ રહી છે, એ કંઈ રહેતું નથી. એટલું જ નહીં, એમાં એ પણ રહેતું નથી કે એને એવી યોગ્યતા છે કે વિભાવ ભાવે પરિણમી શકે, એ વાત પણ પછી રહેતી નથી. એને એ વખતે જે પર્યાય છે એ કર્મને કારણે થઈ અને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વર્તે છે, એટલે કે કર્મને ના નિમિત્તે અત્યારે એની આ રીતે પર્યાય થઈ છે, એ પણ વાત પછી ગૌણ થઈ જાય છે. એટલે એ બધું ગૌણ થઈ જાય છે. ક્યારે ગૌણ થઈ જાય છે? એ કે જ્યારે એ એક ગુણ માત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે. એટલે એનો અર્થ એ છે કે ગૌણ થાય છે કે એથી કંઈ એ ચાલ્યું જાય છે એમ નથી, એનો અભાવ થઈ જાય છે એમ નથી. ગૌણ થઈ જાય છે ત્યારે એ બધું છે, એટલે એટલા માટે એને કથનચિત અસત્યાર્થ કહેવાય. જો એના વિનાનું થઈ જાય, એનો અભાવ થઈ જાય, તો એ સર્વથા અસત્યાર્થ થઈ જાય, તો વ્યવહાર આખો સર્વથા અસત્યાર્થ થઈ જાય. તો કહે છે કે વ્યવહાર એ કથનચિત અસત્યાર્થ છે, એ સર્વથા અસત્યાર્થ નથી. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથનચિત નિષેધ કરવામાં આવે છે. છે તો ખરા, પર્યાય પણ છે, બધું જ છે, તેમ છતાં પણ દ્રષ્ટિનો વિષયને જાણવો છે ત્યારે એને એકમાત્ર અખંડ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી છે અને એવા દ્રવ્યનો પ્રતિભાસ થાય છે, એવા દ્રવ્યનો અનુભવ થાય છે એ વખતે પણ એને પર્યાયમાં તો બીજું બધું પડ્યું છે પણ એ બધું ગૌણ થઈ જાય છે. એટલે એ રીતે એનો નિષેધ કર્યો કે છે જ નહીં. જ્યારે આત્મામાં દ્રષ્ટિ જાય છે ત્યારે એને પણ શરીર છે, પ્રભુ શરીર છે કે નથી, એને મનુષ્યની પર્યાય છે, ધ્યાનમાં બેઠો છે તો પછી એને શરીર છે, એ મનુષ્યની પર્યાય છે, એને મનુષ્યનું શરીર પણ છે, મન પણ છે, વચન છે, કાયા છે, બધું જ છે. પણ જ્યારે આત્મામાં ઉતરી જાય છે ત્યારે શું થાય છે, અખંડ એક આત્મતત્વ છે એનામાં એ ઉતરી જાય છે, એનામય બની જાય છે, એ વખતે શું થાય છે, તો કે પેલું બધું છે તો ખરું, એનો કોઈ નાશ થયો નથી, એનો અભાવ નથી થયો, તેમ છતાં પણ એ વખતે શું થાય છે, તો કે એનો નિષેધ થયો કે છે નહીં. એ જ્યારે પોતે આત્મામાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એ વખતે એને બીજું કંઈ રહેતું નથી. પણ એ કથનચિત એટલા માટે કે એ છે છતાં પણ એ વખતે નથી. અને આપણી દશા જુદી છે કે આપણે એ રીતે માનવું છે કે એ વસ્તુ બધી છે વ્યવહારથી, છતાં એ નથી એમ કરીને જો ચાલવામાં આવશે તો જ આત્મામાં જવાશે. તો એ રીતે અહીંયા એમ કે નિષેધ કરવામાં આવ્યો છે કે સર્વથા નિષેધ કરવામાં આવ્યો નથી, નિષેધ એટલે એની ના પાડવામાં આવી. આગળ કહે છે અહીંયા કે જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહાર નહીંથી કહી શકાય છે, આવો નય વિભાગ છે. હવે એ બધા ભાવની જો વાત જે છે, એ ભાવને જો કહેવામાં આવે તો એ વ્યવહાર નહીંથી કહી શકાય. એ ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે, એ દ્રવ્યમાં એ ભાવ છે એમ આપણે કહીએ તો એ બધો વ્યવહાર નહીં થઈ ગયો. બેપણું જ્યાં થાય ત્યાં પછી શું થાય, એ વ્યવહાર થઈ જાય. પણ એ આત્મા પોતે પોતાને જ અનુભવે ત્યારે શું થાય, બેપણું રહેતું નથી. અદ્વૈત, આપણે અદ્વૈતની વાત ઘણી વાર લઈએ છીએ સ્વાધ્યાયમાં, ત્યારે એ વાત એ જ સમજાવી હોય છે કે એ આત્મા પોતે પોતા રૂપે પરિણમી જાય છે ત્યારે બેપણું રહેતું નથી, એને અદ્વૈત કહેવાય. દ્વૈત નહીં, દ્વૈત એટલે બે, બેપણું ન રહે તેવી દશા એ પોતે અનુભવે છે, પ્રાપ્ત કરે છે. પણ જ્યારે એ ભાવની વાત કરવા બેસીએ છીએ ત્યારે પછી શું થઈ જાય છે કે કથન થયું અને એ વર્ણન થયું એટલે એ પછી વ્યવહાર નહીંથી કહેવાય, જે કહેવામાં આવે છે એ બધો વ્યવહાર છે. એટલે આ રીતે નય ને સમજવાના છે એમ અહીંયા વાત કરી છે. હજી અહીંયા વાત આગળ છે, આ પેરેગ્રાફની એ બાકી પૂરી કરે છે. એ ગાથા 58-60 ભાવાર્થમાં લેવામાં આવી છે કે જો નિમિત્ત નૈમિત્તિક ભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથનચિત સત્યાર્થ પણ કહી શકાય છે. જો તમે એને નિમિત્તને નૈમિત્તિકની અપેક્ષાથી જોવામાં એને મુખ્ય કરીને જોવા માંગો તો પછી એ બધું સત્ય જણાય છે કે ભાઈ મનુષ્યની પર્યાય છે જ, કર્મને લઈને આ શરીર પ્રાપ્ત થયું છે, બરાબર છે ને. નામ કર્મની પ્રકૃતિ બધી ત્રાણું પ્રકૃતિ છે અને એ ત્રાણું પ્રકૃતિ 93 પ્રકૃતિને લીધે થઈ અને જાત જાતના શરીરો પ્રાપ્ત થાય છે તો થાય છે, એ બધું છે. પણ એ નિમિત્ત નૈમિત્તિક ભાવને આપણે મુખ્ય કરીને જો સમજવા જઈએ તો આપણને એ લાગે છે કે આ બધું પણ છે, એ સત્ય છે. એટલે જો નિમિત્ત નૈમિત્તિક ભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ વ્યવહાર કથનચિત ક્યારેક એ સત્ય થઈ જાય છે, સત્યાર્થ પણ કહી શકાય છે. એટલે જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે, કાયમ માટે એને અસત્ય જ કહેવામાં આવે તો પછી શું થાય, તો પછી એ બધાનો અભાવ થઈ જાય, સર્વ વ્યવહારનો લોપ થાય, આખો વ્યવહાર ઉડી જાય. અને આખો વ્યવહાર ઉડી જાય તો કેવી રીતે બને, છે પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, એમાં શરીર પણ છે અને મનુષ્યનું પણ શરીર છે, મહેશભાઈ તરીકે જે શરીર ઓળખાય છે, તો પછી એ બધું જ છે. તો પછી એ તો વ્યવહારનો લોપ અભાવ થઈ જાય એ તો કેમ ચાલે. એટલે કહે છે કે તો સર્વ વ્યવહારનો લોપ થઈ જાય, અભાવ થાય, અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જીન દેવનો ઉપદેશ સ્યાદવાદ રૂપ સમજે જ સમ્યક જ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. એટલા માટે એ સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? સ્યાદવાદથી સમજવું જોઈએ કે અપેક્ષાથી કોઈ પણ વસ્તુ કહેવામાં આવી છે એ મહેશભાઈને આત્મા તરીકે જણાવવામાં આવ્યા હોય ત્યારે શુદ્ધ નિર્મળ આત્મા છે એમ કહેવામાં આવે, અને પર્યાય રૂપે કહેવામાં આવ્યું હોય ત્યારે એ એક મનુષ્યની પર્યાય છે, એમને પુરુષનું શરીર છે એમ આપણે બધું લઈએ છીએ. તો એ બધું જે પર્યાય અપેક્ષાએ જો એને મુખ્ય કરીને વર્ણન કરવામાં આવે તો એ બધો વ્યવહાર છે. પણ જયારે એમના આત્માની વાત લઈને બેઠા હોય, એ આત્મા અને અંતરમાં જવાની વાત હોય, ત્યારે પછી શરીરને એ બધી પર્યાય છે ને એમને બધા કર્મ છે ને એ બધાને ગૌણ કરવા પડે. એટલે એ વસ્તુ છે પણ કથનચિત નથી. જો આત્મામાં છે ત્યારે એ કંઈ છે નહીં. એ મહેશભાઈ પોતે આત્મામાં છે ત્યારે નથી તો શરીર, કે નથી તો કોઈ પર્યાય, કે નથી તો કંઈ કર્મ, પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે. અને જેને આત્મામાં લીન થવું છે ને શરીરથી છૂટવું છે, કાયમ માટે અભાવ કરવો છે શરીરનો, એટલે કે ભવનો અભાવ કરવો છે, એને તો પછી એ જ દ્રષ્ટિ અપનાવવી પડે. પણ છતાંય એ વ્યવહાર તો છે, જ્યાં સુધી પૂર્ણપણે શુદ્ધતા પ્રગટ નથી થતી ત્યાં સુધી એ બધી પર્યાય તો છે જ. એટલે પર્યાય પણ છે, એટલે કથનચિત શબ્દ મૂકી અને એ કહેવા માંગે છે કે એ બિલકુલ નથી એમ નહીં, સર્વથા એનો અભાવ છે એમ નહીં, પણ એ પણ છે અને આ પણ છે, બંને અપેક્ષાને બરાબર સ્યાદવાદથી સમજી શકાય. ત્યાદવાદ એટલે સ્યાત એટલે કથનચિત, ક્યારેક આમ પણ છે અને ક્યારેક આમ છે, એને સ્યાત કહેવામાં આવે. ક્યારેક મહેશભાઈ કાકા પણ છે અને ક્યારેક મહેશભાઈ પિતા પણ છે અને ક્યારેક મહેશભાઈ ભત્રીજા પણ છે. એ સ્યાત પછી વાદ એટલે કહેવું, સ્યાતવાદથી એ વાતને કહી શકાય છે. અને એકાંત એક જ રીતે કહેવામાં આવે તો એ ખોટું ઠરે, એ મિથ્યાત્વ છે. તો સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાન જે છે, જેને થયું છે, એ બધી જ વસ્તુને એ પ્રમાણે જ સમજે છે. અને જે પોતે સ્વાધ્યાય કરી, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને આત્મામાં જવા માંગે છે, એને શાસ્ત્રોના વચનોને જે અપેક્ષાથી કહેવામાં આવ્યા હોય એ અપેક્ષાથી સમજવા જોઈએ. એ કથનોને સ્યાદવાદ રૂપે એને સમજવા જોઈએ કે કઈ અપેક્ષાથી આ વાત કહેવામાં આવી છે. એટલે જીનેશ્વરનો ઉપદેશ છે તે સ્યાદવાદ રૂપ છે. એક જ વાત છે તે બંને વિરોધાભાસી નયોથી કહેવામાં આવે ત્યારે એની આગળ કથનચિત શબ્દ મૂકે, એટલે કે ક્યારેક આમ પણ છે એમ મૂકવામાં આવે છે. એટલે એ રીતે જ સમજવી જોઈએ. જો એ રીતે નહીં સમજવામાં આવે તો બધું મિથ્યાત્વ થઈ જશે. એકાંતે જ જો મહેશભાઈને કાકા કહી દીધા તો પછી એ ખોટું થઈ જશે. એ કાકા એકાંતે કાકા નથી પ્રભુ, એ વાતને સમજવાની છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.